શ્રી મહાવીર ભગવાનનો નિર્વાણનો મહોત્સવ 5 દિવસ આપણે ઉજવીએ છીએ. એમાં આજે ભલે મહાવીર ભગવાનનો ગર્ભકલ્યાણક દિવસ કેટલા વર્ષ પહેલા થયો હશે, કેટલા વર્ષ પહેલા મહાવીર ભગવાનના નિર્વાણનો આ 2541ની પૂર્ણાવતિ થાય છે, એમાં બીજા કેટલા ઉમેરી દઈએ આપણે, 72 વર્ષ, એમાં પણ ગર્ભના 9 મહિના 73 વર્ષ જેવું ઉમેરી દઈએ. એ પહેલા અષાઢ સુદ 6ને દિવસે થયો હતો. અત્યારના તિથિ કઈ છે? આપણા પ્રમાણે ભલે આસો વદ કહીએ, શાસ્ત્ર પ્રમાણે કારતક વદ છે 11. એ કાળ આપણે ભૂલી જઈએ કે અષાઢ સુદ 6 હતું, એની બદલે આજે જ જાણે આપણને અષાઢ સુદ 6 છે અને એ મહાવીર ભગવાનનો ગર્ભકલ્યાણકનો દિવસ છે. એમ કરીને આપણે દરરોજ બીજે દિવસે જન્મ કલ્યાણક, જેમ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં ખરેખર તો ભગવાનનું આયુષ તો ઋષભદેવનું લઈએ તો કેટલું હોય છે, 84 લાખ પૂર્વનું, અને 5 કલ્યાણ કે એટલા દિવસમાં પૂરા કરીએ, 5 દિવસમાં 84 લાખ પૂર્વનું આયુષનું. એક કાળ ભેદ છૂટી જવો જોઈએ, ક્ષેત્ર ભેદ છૂટી જવો જોઈએ, અને એનું નામ રૂચિ કહેવાય. જેને જેની જેમ આજ પ્રવચનમાં હતું, અંદર પ્રિયતા લાગવી જોઈએ. શબ્દ આવ્યો તો ગુરુદેવસિંહ, રૂચિ એટલે શું? પ્રિયતા. અને એ વાત સુંદર રીતે પહેલા જ મંગલાચરણમાં શું વાત લીધી, જેને જે ગુણની ચાહના ઝંખના હોય એ એવાને પ્રાપ્ત થયેલાને નમસ્કાર કરે છે. એમ જેને પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે, ઘણો વિષય છે લીધો લેશું આપણે, કે આચાર દેવ છે એને શેની ભાવના છે, ભવની ભાવના છે, દેહની ભાવના છે, ઉદય સંયોગ કોની ભાવના છે, એની તો કોઈ ભાવના છે જ નહીં. અલ્પતામાં પણ ભાવના નથી, અને પૂર્ણતાને જે ઝંખે છે તો પૂર્ણતાને પ્રાપ્ત એને પોતે નમસ્કાર કરે છે. એમ અહીંયા પ્રિય થવો જોશે આત્મા, તો અહીંયા જ્યાં ભગવાન પ્રત્યે પ્રિયતા જાગે છે તો એ કેટલા વર્ષ પહેલા થયા એ વાત ભૂલી જાય છે. તો જાણે આપણે આજના માટે એમ સમજીએ, કુંડલપુરમાં ત્રિશલા માતાના ઉરમાં ક્યાંથી ચવીને આવ્યા હતા મહાવીર ભગવાન? ક્યાંથી ચવીને આવ્યા હતા? પુષ્પોત્તર વિમાન, પુષ્પોત્તર વિમાનથી ચવીને અષાઢ શુક્લ 6ને દિવસે તણ જ્ઞાન સહિત એમાં આવ્યા હતા. તેના દિવસનો આજે આપણે એ ઉજવીએ છીએ. અને દરેકને હમણાં જ પ્રતિષ્ઠા ગઈ એટલે ખ્યાલ હશે કે એ માતાને શું આવે છે, 16 સપના આવે. એ 16 સપના એ એક સેના હોય છે, સૂચક સેના હોય છે. એક એક સપનાનું એનું હોય છે. સૌથી પહેલા શું આવતું હોય છે? એ હાથી આવતો હોય છે. અને હાથી કહેતા એક હાથી શેનું પ્રતીક હોય છે? એક વિશાળતાનું, મોટનું. તો એ હાથી એમ સૂચવે છે કે તમારા જે પુત્રનો જન્મ થવાનો છે એ એના જેવો ઉત્તમ થશે. પછી વૃષભ એટલે બળદ. બળદ શેમાં હોય છે? બળદ ગાડું હોય છે ને, એ કર્મઠ હોય છે, કામ કરવાનો. તો એ હશે કે એ પોતાનું ઉત્તમ કાર્ય કરશે, જગત ગુરુ થશે. સિંહ, સિંહ જોયો. સિંહ શેના માટે? સામાન્યપણે સિંહ હિંસાનો એક બારમાં હોય છે. અહીંયા સિંહ શેના માટે? પુરુષાર્થ, સામર્થ, તાકાત એના માટે. તો એ સિંહ સમાન એ મોટો શક્તિધારી થશે. પછી પુષ્પ, એનો અર્થ કેવો હતો? પુષ્પ માળા બે હોય છે કે એ પોતે તીર્થ ના કરતા પુષ્પ જેવા એ કોમળ હશે. પછી લક્ષ્મી છે એ કમલ સિંહાસન ઉપર હોય છે અને એનો અભિષેક થતો હોય છે. એનો અર્થ કે એમનો જન્મ જે બાળકનો થશે તો દેવો એનો મેરુ પર્વત ઉપર અભિષેક કરશે અને એ સંપન્ન હશે. અને તીર્થંકરના પુન્ય તો કેવા હોય, ગુરુદેવ એના માટે એક સરસ. રાજા શું કરતા હોય છે? રાજા શું કરે, રાજ કરે ત્યારે શું ટેક્સ જેને કહે ને, કર શું કરતા હોય છે? બીજા પાસેથી લે છે. અને તીર્થંકરના એવા પુન હોય કે જગત પાસેથી લેતા નથી, એ જન્મે છે તો એના પુનના નિમિત્તે નિકટતામાં સમુદ્ર હોય ત્યાં છીપની જગ્યાએ મોતી પાકે. એમનો જન્મ થાય ગર્ભમાં આવે તો શું છે, બધા ઋતુના ફળ ફૂલ ફળ. દુનિયા પાસેથી લેતા નથી, ઉલટાનું એ આપવા માટે આવ્યા છે. રાજાની તો શું છે, પ્રજા પાસેથી લેતા હોય. આ આખા પુનના તત્વની વાત, ઉપદેશની વાત આપે એ તો વાત સાવ જુદી છે, એના પુન પણ એવા છે. તો એમનું જન્માભિષેક થશે. પછી પૂર્ણ શશી ચંદ્રમા કેવો હોય છે, બીજનો ચંદ્રમા કે અષ્ટમીનો નહીં, પૂનમનો ચંદ્રમા, કે આખા જગતમાં એ શીતળતા દેશે, એ સુખ આપશે. સૂર્ય સમાન એ પ્રતાપી પ્રકાશવાન થશે. જે બે માછલીઓ આનંદ કરતી હોય છે યુગલ મેં, તો એ કહેવા હોય છે કે એ બધે પ્રેમ મળશે. એવી રીતે બે કુંભ હોય છે એ રીતે પણ એ પોતે નિધિનો ભંડાર એની પાસે હશે. સાગર દેખે છે તો એ સાગર અને સમુદ્ર બે હોય છે, બેમાં શું ફર હોય, સાગર જેવા સમુદ્ર, સાગર જેવા ગંભીર અને સમુદ્ર જેવા વિશાળ, બે પ્રકાર. સાગર હંમેશા કેવો હોય છે, એમાં કોઈ દી વેવ્સ ન હોય, મોજા ન ઉછળે. તો સાગર જેમ કેવા હશે એ આવે છે ને, આપણે લોગસ સત્રમાં શું બોલીએ છીએ, સાગર વર ગંભીરા, સ્વયંભૂ રમણ નામક સમુદ્ર થી પણ વધારે ગંભીર છો. તો એવું સાગર અને સમુદ્ર પણ આવે છે. એવી જ રીતે સિંહાસન, સિંહાસન એટલે પોતે ત્રણે લોકના એ સ્વામી થશે. દેવનું વિમાન છે એટલે સ્વર્ગમાંથી ચવીને આવશે. નાગેન્દ્ર એનું ભવન હોય છે એટલે કે ત્રણ જ્ઞાન, કારણ કે નરકમાં નાગેન્દ્ર હોય છે બધા, એ ત્રણ જ્ઞાનના ધણી હોય છે. એવી રીતે હોય છે. રત્નનો રાશિ એટલે કે એ ઘણા ગુણોના ભંડાર હશે. અને ધુમાડા વગરનો અગ્નિ એ કેવા હશે, એ પવિત્ર હશે. ધુમાડો છે એ શેનું છે, ધુમાડો શેનું કરતા ખબર, મેષ લાગે ને એની, તો એમાં ક્યાંય અશુદ્ધતા નહીં હોય, નાશ કર્મનો નાશ કરશે. અને છેલ્લે 16 સપના પૂરા થયા પછી શું થાય છે, માતાને એમ થાય છે મારા મુખમાં એક વૃષભનો પ્રવેશ થયો છે. અને શેનું સૂચક છે કે એ ગર્ભાવતરણ થઈ ચૂક્યું છે. તો એ મહાવીર ભગવાનનો અષાઢ શુક્લ દશમ ને દિવસે કુંડલપુર નગરીમાં ત્રિશલા માતાને પાછલી પોરે આવો આવતો. જો આ એક બધા યોગ છે. બીજે દિવસે પોતાના પતિને એટલે કે પિતાને રાજ દરબારમાં જઈને પૂછે છે. એમ તો માતા જ્ઞાનવંત હોય છે, છતાં આવા બધા યોગ હોય છે. અને તે વખતે આપણે હવે થોડાક મહાવીર ભગવાનના પૂર્વભવનો વિચાર કરીએ. મહાવીર ભગવાનના પૂર્વભવ હતા, એમાં સૌથી આમ બહુ સૌથી જૂનો કયો છે ભવ, પૂર્વા ભીલ હતા. આપણે સામાન્યપણે સેનાથી સમજીએ છીએ, સિંહથી. પણ એ પહેલા પણ એમને આરાધના કરેલી, પણ આરાધના છૂટી ગયેલી, કારણ કે વચ્ચે ત્રિપુષ્ટ નારાયણ થયા હતા ત્યારે આરાધના થયેલી, પણ એ આરાધના છૂટી. તો પૂર્વા ભીલ હતા અને ન્યાથી એ મુનિના ઉપદેશથી થોડું વ્રત લે છે. તો ત્યાંથી ક્યાં જાય છે, સ્વર્ગમાં જાય છે. પછી સૌથી પહેલા તીર્થંકર ઋષભદેવના ઈસુ બને છે પૌત્ર, જેમના પિતા પ્રથમ ચક્રવર્તી, દાદા પ્રથમ તીર્થંકર, કાકા પ્રથમ કામદેવ, ત્રણેય મોક્ષગામી અને એના પોતે. અને જેમ આજે આવ્યું, પહેલો જ શ્લોકની અંદર શું આવ્યું છે, પહેલા શ્લોકની અંદર, પછી બીજા શ્લોકમાં શું આવ્યું, કે પોતાના જ પુરુષાર્થથી આ નિર્વાણ પદને સિદ્ધ પદને એ પ્રાપ્ત થયા, તો બે શિષ્ય શું પ્રશ્ન કર્યું કે સ્વયં પ્રાપ્ત થયા એ તમે સિદ્ધાંત તો કીધું, પણ સિદ્ધાંત સાથે શું હોવું જોઈએ? દ્રષ્ટાંત તો હોવું જોઈએ ને. જો સિદ્ધાંત છે તો એવું કોઈ કાર્ય કર્યું એવું કઈક દ્રષ્ટાંત તો હોવું જોઈએ ને. ખાલી સિદ્ધાંત હોય અને દ્રષ્ટાંત સાથે ન હોય એવું નહીં. તો દ્રષ્ટાંતમાં આચાર્ય દેવે શું લીધું, કોની વાત લીધી, કે પથ્થરને સોના અગ્નિમાં નાખવાથી શું થાય છે, 16 વર્ષનું સોનું થાય છે ને પથ્થરને, નહીં તો કોને? જો ગુરુદેવસિંહ બધા શબ્દો ઉપર આપણું ધ્યાન કર્યું છે, અંધ પાષાણ નહીં સુવર્ણ પાષાણ, બેમાં શું ફરક છે? અંધ પાષાણ એટલે ખાલી પથ્થરો એમાં કાંઈ જ ન હોય, અને સુવર્ણ પાષાણ એટલે સોનું છે પણ સાથે શું છે, એમાં પથ્થર છે, ધૂળ છે, અશુદ્ધતા છે, અને એવી એની યોગ્યતા છે તો. અને એમાં યોગ્યતા બે પ્રકારની લીધી, કઈ? એક ત્રિકાળી અને વર્તમાન પરમનની યોગ્યતા, ક્ષણિક ઉપાદાન જેને કહીએ. બહુ સરસ સિદ્ધાંત એમાં એક આપ્યો કે જો ક્ષણિક ઉપાદાનનું પરમન ન થાય તો ત્રિકાળી ગુણ શું કામના. શેનો દ્રષ્ટાંત પછી આપ્યો? નિયમસારમાંથી, કે મેરુ પર્વત નીચે શું છે, સોનું છે, પણ એ વ્યવહાર યોગ્ય નથી, કાઢીને વપરાય એ, અને તો જો પરિણમન નથી તો એ શું કામનું. અને એટલા માટે આખી શૈલી શું છે કે ત્રિકાળી ઉપાદાન તો અભાવીના જીવને પણ છે, પણ એનું જો પરિણમન નહીં થાય તો આ પરિભ્રમણ મટવાનું નથી. એટલે સાથે એ વાત પણ બહુ સુંદર રીતે કે ત્રિકાળી ઉપાદાન સાથે શું જોઈએ, ક્ષણિક ઉપાદાન અને એ પોતાના પુરુષાર્થ. અને જ્યાં પુરુષાર્થ કરે છે તો કાળ પાકે છે. ગુરુદેવસિંહ શું થાય, કાળ પાકે ત્યારે પુરુષાર્થ થાય કે પુરુષાર્થ કરે ત્યારે કાળ પાકે, શું છે? બે સાથે છે પણ કાળ સામું જોવાનું નથી. જે પોતે પુરુષાર્થ કરે છે તો તેને કાળ ત્યાં પાકેલો જોઈએ. તો અહીંયા એ પોતે ને આવા યોગમાં હતા, સાક્ષાત તીર્થંકર હોય, જેના પિતા તદ્ભવ મોક્ષગામી હોય, કાકા હોય, અને છતાં પોતાની સુનતી સુનતી ફરીથી એ મરીચીના ભવમાં મહાવીર ભગવાનના આત્માને, આત્મા તો સરંગ હતો અનાદિથી, પૂર્વવા ભવ પહેલા એ નિત્ય નિગોદમાંથી, આત્માની શું હતી, ત્રિકાળી યોગ પાત્રતા ઉપાદાન તો હતું, શેની ખામી હતી, ક્ષણિક ઉપાદાન, કારણ કે તેને અનુરૂપ પુરુષાર્થ નહોતો. તો જીવનમાં એ પણ શીખવા જેવું છે કે જેમ ત્રિકાળી સામર્થ્ય છે એમ સાથે શું હોવું જોઈએ, વર્તમાન પુરુષાર્થ દ્વારા એ પરિણમન વર્તમાન યોગ્યતા તો એ નહોતી, તો એ તો વિપરીતતા કરે છે. અને ત્યાંથી પછી એ પોતે પરિભ્રમણ કરતા કરતા વચ્ચે ત્રિપુષ્ટ નારાયણ પણ થાય છે, અને એના પછી પોતે જે સામાન્યપણે આપણે 10 ભાવ લઈએ છે એમાં એક ભાવ પછી બીજા ભાવ કરતા કરતા એનો અર્થ શું થયો, પર્યાયના સ્વાંગ બદલતા બદલતા. આત્મા તો કેવો છે, જે કાંઈ બદલાય છે શું બદલાતું હતું, ત્રિકાળી ઉપાદાન કે ક્ષણિક ઉપાદાન, નહીં એ પર્યાયના સ્વાંગ બદલતા બદલતા મિથ્યાત્વ જાય, સમ્યક્ત્વ થાય, એ પણ પર્યાયના સ્વાંગો બદલાય. અને જેને મિથ્યાત્વનો સ્વાંગ જાય છે, સમ્યક્ત્વનું પરણમન થાય, તો તેની નૌકા એ કઈ તરફ ચાલે છે, ભવ સમુદ્રની પાર ઉતરવા માટે એ મોક્ષ તરફ ચાલી જાય છે. તો એ એમની જયારે ઉપાદાનની પાત્રતાનો ક્યાળ આવી ગયો તો સિંહના ભવમાં જે આપણને બધાને ત્યાં શું થાય છે, જ્યાં સુધી બે મુનિરાજનો એને ઉપદેશ નથી મળતો ત્યાં સુધી શું હોય છે, સિંહ રૂપે કસાઈની તીવ્રતા હતી, નાના નાના પ્રાણીઓ દૂર ભાગતા હતા. અને હવે જ્યાં મુનિરાજનો યોગ બને છે, પોતાની પાત્રતા જાગે છે, પુરુષાર્થની એટલી ત્રાળ, સિંહની ત્રાળ કહેવાય ને, સિંહની ત્રાળ કેવી હોય, ભયજનક હોય, અને જ્યાં ભય હોય ત્યાં શું હોય, નિકટ આવવાનું હોય કે દૂર ભાગવાનું હોય. તો જ્યાં હિંસા પૂર્વકની એની ત્રાળ હતી તો જીવો કેવા હતા, દૂર ભાગતા. અને અહીંયા જ્યાં તૈયારી થઈ પુરુષાર્થની ત્રાળ આવી તો શું થયું, એને અનંત ગુણમય આત્મા એનો પ્રાપ્ત થયો. ગુરુદેવસી તેનું જે ચિત્ર હોય છે એના ઉપરથી ઘણી વાર કે થોડા વખત પહેલા એ જ આત્મા કોની પાછળ દોડતો હતો, હિંસાના નિમિત્તે હરણની પાછળ. અને એ જ આત્માની જ્યાં પોતાની પાત્રતા બદલે છે, ફરીથી ત્રિકાળી પાત્રતા તો સ્વરૂપ તો છે જ, ક્ષણિક પાત્રતા બદલે છે. એ મુનિરાજ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હશે, સિંહ કઈ ભાષામાં સમજે છે, ફરક આખો સેનાથી થાય છે. વિચારણા આખી બદલી જાય છે. એ વિચારે છે જ્યાં હું હોઉં ત્યાં દૂર ભાગે છે, અને આ તો બે મનુષ્ય મારી સામે. અને જ્યાં વિચારે ચડે છે હિંસાના ભાવ છૂટી જાય છે. અને મુનિરાજ ઉપદેશ આપે છે, થોડું સમજે છે અને જાતિ સ્મરણ થાય છે ને. ચિત્રમાં આંખમાંથી આંસુ નહીં છે ને, ગુરુદેવસિંહ એ જ કે બહારથી જોઈએ તો આંખમાંથી આંસુ જરે છે, અને અંતરથી જોઈએ તો કર્મોની નિજરા થાય છે. અંદર શું થાય છે, દર્શન મોહની કર્મ નિજરવા માંડે છે, બહારમાંથી શું થાય છે, આંસુ. અને એ આત્માને એ પામે છે કે જ્યાં બહારમાં ત્રાળ નાખતા હતા તે હવે અંદર પુરુષાર્થની ધારા, અને એના ફળ રૂપે સાધનાનો એક પ્રારંભ ફરીથી થયો, અનુસંધાન થઈ ગયું. જે પૂજ્ય બેનસીમાં આપણે શું બોલીએ છીએ, સાંધિ આરાધન દોર. પૂર્વ ભાવમાં પામેલા હતા એ આરાધના છૂટી ગઈ, આ ભાવમાં ફરીથી પામ્યા તો એ સિંહના ભાવમાં ફરીથી અનુસંધાન થયું. અને એના ફળ રૂપે એ પછી સિંહ કેતુ નામના એ દેવ થાય છે. દેવ પર્યાયમાં અનુકૂળતાનો સંયોગ છે, પણ એકત્વ હવે છૂટી ગયું છે. જ્યાં સમ્યક દર્શનની એક ધારા શરૂ થઈ તો શું થયું, હવે અનુકૂળતાના ઢગલા સ્વર્ગ પર્યાયમાં, પણ એ સાધના પોતાની હતી તો એમાં એકત્વ થતું નથી. અને ત્યાંથી પતિ પછી આવીને એ કનક પ્રભ નામના એ વિદ્યાધર રાજા થાય છે. પોતે ભાઈના રાજાપણાના વૈભવમાં હતા, દર્શન મોહને જીત્યો તો, પણ હજી ચારિત્ર મોહ હજી શાંત થયો નહોતો. મોક્ષનો માર્ગ હતો, મોક્ષ તરફ પ્રયાણ હતું, પણ હજી પૂર્ણતા એ નહોતી. તો ભવ પાછો શરૂ થાય છે ફરીથી. હવે ભવ સેનાથી મળે છે, જે સિંહ પર્યાયમાં સમ્યક દર્શન પાયમાં હવે શું છે, ભવ તો હજી છે, પણ કેવા મળે છે, દર્શનમો ગયો છે, ચારિત્ર મોહનો સાધકપણાનો રાગ રહી ગયો છે, તો જ્યાં સાધના જ્ઞા નિમિત્ત બને એવા ભવ મળે છે. શું ફરક છે, જો દર્શન મોહ છે તો શું થતું હતું, સ્વભાવની વિરાધના થતી હતી, તો જ્યાં સ્વભાવની વિરાધનાના નિમિત્ત હોય, સાધનાના યોગ ન હોય એવા ભાવ હતા. હવે શું શરૂ થઈ ગયું હતું, સાધનાની દૂર શરૂ થયું, તો પોતાની સાધનાની જ્યાં નિમિત્તો બળ વધે આગળ વધી થાય એવા નિમિત્તના યોગમાં. તો એ ત્યાંથી વિદ્યાધર રાજામાંથી એ પોતે ક્યાં થાય છે, લાંતવ દેવ થાય છે. પુણ્યનો વૈભવ હતો પણ રૂચિ નહોતી. અને આચાર્ય દેવના શબ્દોમાં કહીએ તો, આચાર્ય દેવ પોતે પણ લખે છે ને, અમારી સાધના અધૂરી છે, સ્વર્ગમાં જશું ત્યાં શું કરશું, કસાય રૂપી અંગારાથી શેકાશું. શું શબ્દ વાપરે છે, કોણ કોના માટે, જીવનમાં દર્શન મોહ સાથેની અનંતાનુબંધી કસાયમાં આપણને અગ્નિ જેવું લાગતું નથી. અને ચારિત્રવંત મુનિરાજ જેમને અસ્થિરતાનો વિકલ્પ છે, એ પણ કેવો લાગે છે, કસાય અગ્નિ લાગે છે. એકવાર વિચારવું પડશે, મારા પરિણામ મારો પ્રયત્ન જવાબ કેમ નથી આપતો, કારણ કે અભિપ્રાયમાં હજી કેટલી વિપરીતતા પડી છે. અભિપ્રાયમાં વિપરીતતા પડી છે, કોઈ પણ બાય કસાઈની મંદતા થશે, કસાઈથી ભિન્નતા નહીં થાય. માર્ગનો પ્રારંભ ક્યાંથી શરૂ થવાનો છે? કસાઈની મંદતાથી કે કસાઈની ભિન્નતાથી? એ કસાઈની ભિન્નતા વગર પરિણામ ક્યારેય જવાબ નહીં આપે. તો પોતે એ લાંતવદેવ થયા, પુણ્યનો સાથે યોગ હતો, ફરીથી પાછા ક્યાં આવ્યા? હવે આજ આખી સાધનામાં ક્યાં બે ભાવ હોય? હંમેશા હોય મનુષ્ય અને દેવ, પાછા મનુષ્ય અને દેવ. તો એ પાંચમો ભાવ એટલે અહીંયા છેલ્લાથી એ પોતે અયોધ્યામાં હરિસેન નામના રાજા થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વની ધારા ચાલુ છે, પણ હજી એ દર્શનમાં રહેતો તો મુનિ દશા લે છે, અને તો પણ હજી અસ્થિરતાનો રાગ રહે છે. પણ મોક્ષ તરફની ગતિ હવે નિરંતર એ ચાલુ રહે છે. અને ત્યાંથી એ હરિસેન રાજામાંથી એ મહાશુક્ર એ દેવ પર્યાયમાં એ વિમાનમાં ત્યાં પહોંચે છે. સ્વર્ગનો વૈભવ હતો, ભગવાનની વાણી સાંભળવા બધો જ હતો, એ બધું જ્ઞાનનું હવે જ્ઞેય રહી ગયું હતું. જે અજ્ઞાન ભાવે શું થતું હતું? પરદ્રવ્યમાં એકત્વ અને રાગનું કર્તૃત્વ. શું હતું? છે તો પરદ્રવ્યનું કર્તૃત્વ, પણ મુખ્યતા શું છે? પરદ્રવ્યમાં શું હતું? એકત્વ અને રાગનું કર્તૃત્વ અનાદિકાળનું હતું. હવે શું છે? પૂર્વભવમાં સ્વર્ગમાં તો ઘણી વાર ઉત્પન્ન થયા, પણ હવે શું ફરક પડે છે? કે ત્યારે એકત્વ અને કર્તૃત્વ હતું, અને હવે શું થયું? માત્ર જ્ઞાતાપણું રહ્યું. એ સ્વર્ગના સંયોગ હો કે તે સમયે અસ્થિરતાનો રાગ હો, શું રહી ગયું તું? માત્ર જ્ઞાતાપણું રહી ગયું તું. અને જીવનમાં જ્ઞાતાપણું પ્રગટ થાય એ જ સાધક દશા છે. સંયોગ ઇનાયે હશે, ઉદય તેના તે હશે, અસ્થિરતાનો રાગ પણ હશે, પણ અંતરમાંથી શું થશે? એક છૂટું પડી જાય. ગુરુદેવ એના માટે શું દ્રષ્ટાંત આપતા? નારિયેળનો ગોળો અંદરમાંથી શું થઈ ગયો? એ છૂટો. ભલે હજી શેની અંદર છે? એ શેની અંદર છે? હજી કઈ શેની અંદર છે? છાલા પણ છે, કાચલી પણ છે, રાતળ પણ છે, પણ છૂટો પડી ગયો છે. એમ હજી બહારમાં નો કર્મ હો, દ્રવ્ય કર્મ હો, અસ્થિરતાનો રાગ હો, પણ ત્રણેયથી શું થઈ જવું જોઈએ? છૂટો છે. એ સરસ દ્રષ્ટાંત છે એના માટે. જેમ એ નારિયેળનો હોય ને, એમાં ત્રણ વસ્તુ છે. કઈ ત્રણ વસ્તુ છે? એક છાલા છે, એ કોના જેવા છે? નો કર્મ. પછી કાચલી છે, એ કોના જેવી છે? દ્રવ્ય કર્મ. લાલ છાલ છે, એ કોના જેવું છે? અને એનાથી અંદરમાં કેવો છે? શું છે અંદરમાં? શું છે ખરેખર? શ્રીફળ કોને કહેવાય? છાલા એ શ્રીફળ છે, કાચલી શ્રીફળ છે, લાલ છાલી. તો શું શ્રીફળ શું છે? સફેદ અને મીઠો. જે આ બધા ગુરુદેશી કરી છે સરખામણ. સફેદ એટલે શું? શુદ્ધતા. અને મીઠો એટલે શું? આનંદ. આત્મા એ બધાથી જુદો કેવો છે? ફરીથી નો કર્મ, દ્રવ્ય કર્મ. કેવા છે એ? કેવા છે એ? છાલા અને કાચલી કોના છે? અશુદ્ધતાના નિમિત્તો છે. અને ભાવ કર્મ શું છે? સ્વયં પોતે અશુદ્ધ છે અને આકુતામય છે. તો એ બધાથી રહિત અશુદ્ધતાના નિમિત્ત, અશુદ્ધ ભાવ અને દુઃખરૂપ ભાવ, એ બધાથી રહિત કેવો છે ભગવાન આત્મા? શુદ્ધ છે. સફેદ એટલે શુદ્ધ છે, અને મીઠો એટલે આનંદમય છે. તો એ જ્ઞાતા ભાવમાં પોતે દેવપર્યામાં હતા. ત્યાંથી પછી નરભવમાં પાછા આવે છે, અને પ્રિયદત્ત નામના એ ચક્રવર્તી બને છે, અને ત્યાં પણ મુનિ દશા પોતે એ ધારણ કરે. જો પહેલામાં શું હતું? સમ્યક દશા નહીં હતું, પણ પછીના ભવમાં હવે શું થાય છે? મુનિ દશા ધારણ કરે છે, પણ ચારિત્ર મોહ શું થાય છે? ગુજરાતીમાં શું કહીએ? મચક આપતો નથી. દર્શન મોહનો મિથ્યાત્વ સેનાપતિ જે છે મોહ એનો તો અભાવ કર્યો તો, પણ હજી અસ્થિરતાનો એ રાગ નહોતો જાતો અને એના ફળ રૂપે આ ભવ હતા. એક વિચારા જેવું ચારિત્ર મોહે પણ મોક્ષ કેટલો દૂર કર્યો, 10 ભવ, એમાં સ્વર્ગના પણ મોટા મોટા ભવો બધા. સિંહની પર્યાયમાં દર્શન મોહનો તો અભાવ કર્યો, દશાની દિશા બદલી ગઈ, માર્ગની પ્રાપ્તિ થઈ, પણ માર્ગની પ્રાપ્તિમાં ચારિત્રની ઉગ્રતા એ પ્રયાસ જલ્દી ન થયો. જે માર્ગ ઉપર ત્વરાથી જવું જોઈએ એ થયું નહીં, અને એ ચારિત્ર મોહના નિમિત્તે આ ભવ થયા છે બધા. જીવનમાં એનો અર્થ શું છે? વિપરીતતામાં રહેવું નથી, અધૂરામાં અટકવું નથી, અને પૂર્ણ થયા વગર રહેવું નથી. લક્ષ્યનું બાંધવા જેવું છે. પૂજ્ય ગુરુદેવજી એ માટે એ વાક્ય આપણને કીધું છે ને, કયું કીધું છે? પૂર્ણતાને લક્ષે સર્વા તેજ વાસ્તવિક સર્વા છે. વિપરીતતામાં તો રહેવું જ નથી. અનાદિકાળથી વિપરીતતામાં રહીને, અનાદિકાળથી વિપરીતતાથી શું થયું? શું થયું? ભવ ભ્રમણ થયું. હજી કઈ ભવ ભ્રમણ તો ચારિત્ર માંથી પણ છે. શું છે? દર્શન મોહ છે, મિથ્યાત્વ છે, ત્યાં પૂછવું નહીં. શું નથી થયું? શું થયું છે એમ ના પૂછ્યું. શું શું નથી? ક્યુ દુઃખ મેં ભોગવા નથી? કોના ફળ રૂપે? મિથ્યાત્વ. મિથ્યાત્વના ફળમાં શું થયું હશે? એમને જેમ કે ને ગુજરાતીમાં કે એક્સિડન્ટ થયો, ગાડીનો કચ્ચર ઘાણ, ગુજરાતીમાં કચ્ચર ઘાણ ખબર પડે, તેમાં બેઠેલાનું શું થયું હશે? શું થયું હશે? શું પૂછ્યો? ગાડી જ આખી કેવી થઈ ગઈ. એમ જીવનમાં અનાદિકાળથી આ મિથ્યાત્વથી શું થયું હશે? આ જીવનું શું થયું હશે? શું નહીં થયું હોય? ક્યાં દુઃખ ભોગવા નહીં હોય? અરે ચારિત્ર મોહના નિમિત્તે પણ આકુળતામાં રહ્યા છીએ. એ બહુ કરવા પડ્યા તો મિથ્યાત્વની વાતો શું કરી? તો એ પોતે સહસ્રાકરમાં એ પોતે એ જાય છે, અને ત્યાંથી સાગરોપમના આયુષ પૂરા કરીને એ પોતે રાજા નંદરાય એ પોતે થાય છે. અને ત્યાં શું થાય છે? 16 કારણ ભાવના ભાવે છે, ઘણાય ભાવતા હોય, અને એ સાધક દશામાં 16 કારણ ભાવના કોઈ લક્ષ્ય પૂર્વક ન હોય. ફરીથી એ વિચારવા જેવો છે, જ્ઞાનીને રાગ છે, છે કે ખરો? જ્ઞાનીને હોય કે ન હોય રાગ? રાગ ન હોય અને વિતરાગ થઈ ગયા હોત તો એ પરમાત્મા હોત, એ જ્ઞાની અંતરાત્મા ન હોત. પણ રાગ છે, એનું એકત્વ જો હોત તો શું થાત? તો બહિરાત્મા હોત. રાગ ન હોત તો શું હોત? પરમા. અને એકત્વ હોત તો બહિરાત્મા. તો કઈ દશા છે? રાગ છે, પણ રાગનું એકત્વ એક વાત. હવે એમને જે રાગ છે એ કેવો હોય છે? ઇન્ટેન્શનલી, લક્ષ પૂર્વકનો, મારે આવો રાગ કરવો છે, મારે તીર્થંકર પ્રકૃતિ બાંધવા માટે 16 કારણ ભાવના ભાવી છે, એવું હોતું નથી. સહજપણે સ્વરૂપની સાધના સાથે સાથે એવી એક કરુણા બુદ્ધિનો વિકલ્પ આવે છે કે જેમ હું કલ્યાણના માર્ગે છું, હિતના માર્ગે છું, એવા જગતના જીવો પણ એ માર્ગને કેમ પામે? ગુરુદેવજી એના માટે શું યાદ કરતા હતા? ધર્મ ધ્યાન. એ દ્રવ્ય સંગ્રહમાંથી અવાય વિજયમાં ધર્મ ધ્યાનનો એક ભેદ અવાય વિજય, અને એમાં એમ કે જ્ઞાની શું ભાવના હોય કે હું તો 8 કર્મથી રહિત થવાનો છું જ, જગતના બધા જીવો પણ એ 8 કર્મથી રહિત થાવ, એવી એ ભાવના એને હોય છે. તો એવી સહજ ભાવના હોય છે. અરે જ્યાં પોતે તરવાના માર્ગે આવે છે તો ભાવના પણ એવી હોય છે, જગતના બીજા જીવો પણ ભવસાગરથી તરે. અને આવા વિકલ્પના નિમિત્તે શું થાય છે? શું થાય છે? સહજપણે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તો સાથે એવા પરમાણુ હોય છે સ્કંદ કે જયારે એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે તો ભાષા વર્ણના પણ એવા રૂપે પરમે છે કે બીજા જીવોના હિતમાં નિમિત્ત થાય. કારણ કે ભાવના શું હતી? પોતાના હિતની સાથે જગતના, તો સાથે પરમાણુ જો આ કેવો એક નિમિત્ત નૈમિતિક યોગ બને છે તો સાથે એવા જે પૂતગલ સ્કંદો કે ભવિષ્યમાં પરમે છે કે જે વાણીના નિમિત્તે બીજા જીવોનું એ હિત થાય છે, તો એ રીતે તીર્થંકર પ્રકૃતિ બાંધે છે, બાંધે છે. અને વર્ષો પહેલા ગુરુદેવે શું કહ્યું? જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ પણ શું છે? આશ્રવ છે, ધર્મ નથી. કારણ કે ધર્મથી બંધ ન હોય, અને જે ભાવે બંધ થાય એ ધર્મ નથી. બોટાદમાં એ વિચાર કરો, એ ગુરુદેવજીએ સત્ય ગોતું હતું. કેવું ગોતું હતું? ગુજરાતીમાં કે જડબે સલાખ. કેવું હતું? જે સ્વયં પોતાને અંદરમાં સત્ય પ્રાપ્ત થયું હતું એની પ્રવૃત્તિમાં પણ નિસંકપણે દ્રઢપણે એમને કરી હતી કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ પણ ધર્મ નથી. કારણ કે ધર્મથી બંધ હોઈ શકે, અને જો ધર્મથી બંધ થાય તો છૂટશે છે નાથી. અને બીજી કઈ વાત કીધી હતી? મહાવ્રતના પરિણામ પણ આશ્રવ છે. તો એ રીતે અહીંયા માયુર ભગવાનનો આત્મા એ છેલ્લે તીર્થંકર પ્રકૃતિ બાંધીને ક્યાં ઉત્પન્ન થાય છે? પુષ્પોત્તર વિમાનમાં એ થાય છે. વૈભવનો ગંજ હતો, પણ જ્યાં ચૈતન્યનો વૈભવ જોયો છે તો જગતના વૈભવ હવે લલચાવી શકતા નથી. ચૈતન્યનો વૈભવ કેવો છે? જેને પુણ્યના નિમિત્તે મળેલો વૈભવ લલચાવી ન શકે, અને જેને પાપના નિમિત્તે પ્રતિકૂળતા ડગાવી ન શકે, આ એવો ચૈતન્યનો વૈભવ જોયો છે. અને એની આરાધનાની હવે ઉગ્ર તૈયારી રૂપે એ ત્યાંથી પુષ્પોત્તર વિમાનથી તો ચ્યુત થાય છે, પણ ભરત ક્ષેત્રના ભવ્ય જીવોનો ભાવ ભાગ્ય જાગે છે. ત્યાંથી તો એમનું શું થવાય છે? ચ્યુત થાય છે, પણ ભરત ક્ષેત્રના ભવ્ય જીવોના શું થાય છે? ભાગ્ય જાગી ઉઠે છે કે પોતે એ માતા 16 સપના જોવે છે, અને એમનો ત્રણેય લોકમાં આનંદમય ખળભળાટ ક્યારે થાય? ક્યારે થાય? પાંચે કલ્યાણક વખતે એ થાય છે. આ તો એક મુખ્યતા સેને લેવાય છે? જન્મની. બાકી કોઈ પણ કલ્યાણક તો ક્ષણભર માટે થાય છે. અને એ પુણ્ય કેવા કે હજી તો ભરત ક્ષેત્ર પધાર્યા પણ નથી, જન્મ નહીં ગર્ભમાં પણ નથી, એ પહેલા 6 મહિના અગાઉ શું થાય છે? સૌધર્મ ઇન્દ્રની આજ્ઞાથી કુબેર કરે છે 4 વાર, દિવસના 4 વાર 3.5 કરોડ રત્નોની વર્ષા. નહીં વાત તો થઈ હતી ને ત્યારે આપણે હોત તો શું કરત? શું કરત? અરે તીર્થંકર જેવાના યોગ વખતે જે છોડવા આવ્યા છે એમને જોઈને કમસે કમ તૃષ્ણા તો ઘટાડીએ. કોના કલ્યાણ કોના ઉજવે છે? સંયોગને રાખવા વાળા કે સંયોગને છોડવા વાળાને? રાખવાને છોડવા નથી, આ તો એક કેતન પદ્ધતિથી કોના કલ્યાણક ઉજવે છે? પુણ્યના યોગે સંયોગ છે, પણ સંયોગનું મમત્વ જેને છૂટવાનું છે, એકત્વ છૂટ્યું છે અસ્થિરતાએ. અરે કમસે કમ એમના પ્રસંગોએ જીવો પણ એવા હોય છે કે એ રત્નો પણ એને ધૂળ જેવા દેખાતા, એને કોઈ વીણવા જાય ગોતે એવો પ્રકાર જીવોની એવી પાત્રતા. અરે એવા બેઠા શું કરતા હોય છે? તૃષ્ણાની ભાવના શું કરવી? જેમ શું ન કરવી? ક્યારે પણ નિદાન બાંધવું નહીં. કોકના વૈભવ કે બધા જોઈને શું થતું હોય છે? નિદાન હોય છે ને, નિદાન આખું ક્યાં લઈ જાય છે? સાધનાનો ભંગ કરીને ક્યાં સુધી લઈ જાય છે? ભલે પછી પરંપરાએ આગળ તો આવશે, પણ એ તો નિદાન કોઈનું જોઈને તો એવી તૃષ્ણા ન કરવી કે કરે તો શું થાય છે, અને એ રીતે પોતે એ ઘરમાં આવે છે. એ પહેલા તો અષ્ટકુમારી દેવી માતાની સેવામાં આવતા હોય છે, પણ અને માતાને એ ગર્ભમાં પણ પવિત્રતા હોય, પવિત્ર પુરુષ આવવાના છે તો ત્યાં પણ એક સિંહાસન રૂપે હોય, એમાં આપણે જેમ સામાન્ય મનુષ્યને હોય એવી રીતે નથી હોતા. ને એમના તો જન્મથી શું હોય છે, જન્મ તો કાલ જન્મ કાળ પ્રતિષેમાં કેવા હોય, એમને ક્યારે પણ પરસેવો થાય ના સૂચિ હોય, એમને તો સફેદ લો હોય એ પ્રકારનો હે હોય છે. જો ગુરુદેવશ્રી વર્ષો પહેલા આ ગર્ભ કલ્યાણકના આદિના પ્રવચનોમાં એક સુંદર વાત ગુરુદેવશ્રી કરી હતી કે એ માતા જયારે ગર્ભ કલ્યાણક પ્રસંગે ગુરુદેવશ્રી રાજકોટમાં સૌથી પહેલા રાજકોટમાં ક્યારે પ્રતિષ્ઠા થયેલી, સંવસંડ માનસંત પછી થયેલા 2006 માં 65 વર્ષ પહેલા, ત્યારે કીધું તું ગર્ભ કલ્યાણ પ્રસંગે શ્રી તીર્થંકર ભગવાનના આત્માને પૂર્વ ભવમાં આપણે જે જોયા પૂર્વ ભવમાં આત્માના ભાન સહિત શુભ વિકલ્પ ઉઠતા તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય, ફરીથી બંધાય છે ક્યારે, વિકલ્પમાં બંધાય છે, નિર્વિકલ્પણામાં બંધાય નહીં, વિકલ્પ માત્ર બંધનું કારણ છે. અને તેથી તીર્થંકરો કેટલા કલ્યાણક વાળા થઈ શકે, 5 વાળા, 3 વાળા, 2 વાળા, 1 વાળા કેમ ન થાય, અરે કેવળ જ્ઞાન થયા પછી વિકલ્પ જ નથી જેથી બાંધવાનો, હજી કદાચ મુનિ દશામાં વિકલ્પ આવે તો 2 કલ્યાણ, કેવળ કલ્યાણક અને મોક્ષ કલ્યાણ, વિકલ્પ સિવાય બંધન થવાનું નથી એ યાદ રાખશું તો કમસે કમ વિકલ્પની એક મર્યાદા કરતા શીખશું. અને વિકલ્પથી મર્યાદા એટલે એકત્વ છૂટવાનો પ્રયત્નમાં સ્વયં મર્યાદામાં આવ્યા વગર રહેશે નહીં, અને જ્યાં એકત્વ હશે ત્યાં અમર્યાદિત રહેશે. તો એ તીર્થંકર પ્રકૃતિ છે, એ તીર્થંકર થનાર વિશિષ્ટ જીવોને જ બંધાય છે, અન્ય જીવોને શુભરાગ હોય છે પણ એ પ્રકૃતિ બંધાતી નથી. સોલ કારણ ભાવના ભાવે કઈ બધાને થાય એવું નથી. ભગવાન માતાના ગર્ભમાં આવે એ પહેલા દેવ માતાની સેવા કરવા માટે દેવીઓ આવે છે, અને કેવી રીતે ભક્તિ કરે છે, અહો રત્નકુક ધારિણી માતા, કેવું કહે છે, રત્નકુક, આપના કુખમાં તો કોણ છે, એ તીર્થંકર નો આત્મા, એ કેવો કહેવાય, ત્રણેય કાળ મંગલ સ્વરૂપ કહેવાય, ભલે એની પ્રગટ પર્યાયમાં પછી અત્યારના કદાચ નિત્ય નિગોદમાં જીવ હો પણ એ ભાવિનો તીર્થંકર હોય તો કેવો છે, ત્રિકાળ મંગલ સ્વરૂપ. તો હે રત્નકુટ માતા, આપને ધન્ય છે, આપની કોખમાં 6 મહિના પછી તો જગત ઉદ્ધારક તીર્થંકર ત્રિલોકનાથ પધારવાના છો, તેથી આપ માત્ર તીર્થંકરની માતા નથી, આપ જગત જનની છો. કેવો છે આપ, કારણ કે તીર્થંકર કેવા છે, ત્રણેય લોકના નાથ છે, તો આપ કોના મે, એ ખાલી તીર્થંકરના નહીં કોના છે, જગત જનની છો. આ રીતે સ્તુતિ કરે છે. પછી 16 સપના આવે છે, એ ગર્ભ કલ્યાણકમાં આવે છે, અને આ રીતે માતાના ગર્ભમાં મતિ શ્રુત અવધિ જ્ઞાન સહિત આવે છે. તો એ આત્મા એ પરિભ્રમણનો આ અંતિમ શું હોય છે, એમનો એ ગર્ભ હોય છે. તો એ વાત ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં લીધી હતી. આપણે હવે થોડું ઇષ્ટોપદેશ ઉપર જે ચાલ્યો વિષય એના ઉપર આપણે આવીએ. પાના નંબર 2 છે, ઇષ્ટોપદેશ પ્રવચન ભાગ 1. એમાં સૌથી પહેલી ગુરુદેવશ્રી શેની વાત લીધી કે વિદેહ ગમન કોણે કર્યું હતું, કુંકુન આચાર્ય દેવનું તો પ્રસિદ્ધ છે જ, પણ આ કોણે કર્યું હતું, પૂજ્યપાલ, ખરેખર એમનું નામ તો શું છે, દેવનંદી આચાર્ય, પણ એમના ચરણની પૂજા કોણે કરી, દેવોએ પણ કરી, માટે એમનું નામ શું પડી ગયું, પ્રસંગ ઉપરથી નામ પડતા હોય છે. જેમ કુંકુન આચાર્ય દેવના 5 નામમાં ક્યાં પ્રસંગો છે, કે વિદેહ ક્ષેત્રમાં ગયા તો એમની શરીરની કાયા તો એલચી જોયું તો એમને શું કહેવાય? એલ આચાર્ય. પછી મોર પીછ પડી ગઈ ને ગીધના પીછ આવ્યા તો એનું નામ ગદ્ધ પીછ. ડોક વાંકી સે થાય તો વક્રગ્રીવા. તો એમ આયા પૂજપાદ આચાર્ય એમનું એ નામ પડે છે. અને એવો પણ વિદેહ ક્ષેત્રમાં ગયા. જો એમાં છે બીજો પેરાગ્રાફ જુઓ, શરણ મેલગોલામાં લેખ છે, પછી એની બીજી લાઈન, જેનું શરીર પવિત્ર થયું છે છે પૂત ગાત્ર. એવો સંસ્કૃતમાં શબ્દ છે ને, એનો અર્થ શું છે? કોણ પવિત્ર થયું, કોનું શરીર પવિત્ર થયું? જો ગુરુદેવસી અર્થ કરે છે શરીરની વાત નથી, શરીર એટલે કયું પણ, આત્મા શરીર એટલે આત્માની જ્ઞાન શરીર એ આત્મા છે, એની એ આત્મા પવિત્ર. શરીરને શું પવિત્રતા ને અપવિત્ર ખરેખર તો શું છે? અશુચિથી. તો જો આવા એક અધ્યાત્મ શૈલીથી અર્થ કાઢવા પડશે. શબ્દ શું વાપરો છે? શરીર પવિત્ર થી. પણ શરીર એટલે આપણી નજર ક્યાં હશે કે ભાઈ બાહ્ય શરીરની તો શું છે, વ્યવહાર હોય છે, જીન મંદિરમાં એમાં જઈએ તો એ પવિત્રતા, પણ ખરેખર તો અંદર આત્માની પવિત્રતા થઈ. અને એમણે એ પૂજ્યપાદ આચાર્ય દેવે શાસ્ત્રો સ્વતંત્ર લખ્યા છે. એ ક્યાં છે શાસ્ત્રો? સમાધિ શતક અથવા સમાધિ તંત્ર, બે એનું નામ છે. સમાધિ માટે શું જરૂરી છે એ વર્ણન એમાં, અને આ ઇષ્ટોપદેશ એ પણ છે. એ સિવાય એમણે તત્વા સૂત્રની ટીકા લઈ, એનું નામ શું છે? સર્વાર્થ સિદ્ધિ ટીકા. એ સિવાય બીજા પણ શાસ્ત્રો એમને રચ્યા છે, એમાં આ ઇષ્ટોપદેશ. અને ઇષ્ટોપદેશ નો અર્થ શું? ઇષ્ટ અને ઉપદેશ. ઇષ્ટ નો અર્થ શું છે? બીજો પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં છે, બે લાઈનમાં, ઇષ્ટ નામ પ્રિયકારી અને ઉપદેશ એટલે ઉપદેશ. તો આત્માને ઇષ્ટ શેમાં છે? ઇષ્ટ આત્માનું હિત શેમાં છે? કે મોક્ષમાં. તો મોક્ષ કેમ થાય એનો જેમાં ઉપદેશ છે, આ તેનું નામ ઇષ્ટોપદેશ કહેવામાં આવે. ઇષ્ટ એટલે હિતકારી, પ્રિયકારી, અને હિતકારી પ્રિયકારી કોણ છે? મોક્ષ. તો મોક્ષ શું છે અને મોક્ષ કઈ રીતે પમાય, આ બે વાત જેમાં વર્ણન કરી છે. અને સાથે સાથે એક ખરેખર જો વિચાર કરીએ ને તો ખાલી મારે મોક્ષ સુખી થવું છે, હિત કરવું છે, એમાં બધાય સાથે સાથ તત્વ આવી જશે. ગુરુદેવસી આમાં લીધા હતા સાથે કે મારે સુખી થવું છે, એનો અર્થ શું થયો? હું દુખી છું. અને દુઃખ હંમેશા એવું હશે, સ્વતી હોય કે બીજાના સંબંધમાં હોય. તો મારે એટલે હું જીવ સુખી થવું છે, એટલે કે સુપૂર્ણ સુખ એના મોક્ષ છે. અને પૂર્ણતા માટે પૂર્ણનો ઉપાય હોય તો ઉપાય હંમેશા અધૂરો હશે અને એનું ફળ પૂરું હશે. તો મારે એટલે હું જીવ તત્વ આવ્યું, સુખી થવું છે. તો કેટલા સુખી થવું છે, પૂરા કે અધૂરા? અને પૂરા થવું તેમાં કયું તત્વ આવી ગયું? મોક્ષ. અને પૂર્ણતા પહેલા હંમેશા શું હોય છે? અપૂર્ણતા. વિપરીતતાથી છૂટીને અપૂર્ણતા અને અપૂર્ણતા છૂટીને પૂર્ણતા, આ એક પ્રોસેસ હોય છે. તો એ અપૂર્ણતામાં કોણ આવે? સંવર અને નિદ્રા. અને દુઃખી છે તો એમાં કોણ આવે? આશ્રવ અને બંધ. અને દુઃખમાં કોઈને કોઈ નિમિત્ત બાહ્ય હશે તો તેનું નામ શું આવે? અજીવ. તો હું જીવ મને ભૂલીને અજીવનો સંગ કર્યો છે તો આશ્રવ બંધ ઉભા થયા છે. અને હવે જો સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ કરીશ, ભૂલીને આશ્રવ બંધ થયા અને હવે એને હું સ્મરણમાં લઈ એનો આશ્રય લઈશ, તો એ મોક્ષ માર્ગની શરૂઆતમાં સંવર નિદ્રા થઈને પૂર્ણતા પ્રગટ થાય. તો એવું અહીંયા આપણને આપણે કહે છે. હવે જો સરસ ત્રીજા પાને બીજી લાઈન, જે જીવને જે ગુણ જોઈએ છે તે ગુણ સંપન્ન એ પુરુષને નમસ્કાર કરે, એવો સામાન્ય સિદ્ધાંત અને નિયમ છે. ફરીથી જો ગુરુદેવસી કેટલા સરસ સિદ્ધાંતો કાઢે સામાન્ય, જે જીવને જે ગુણ જોઈએ છે, જેવું પ્રાપ્ત કરવું છે, પણમન કરવું છે, એવા ગુણ જેને પ્રાપ્ત થયા એવા પુરુષને એટલે કે આત્માને નમસ્કાર. એ તો બહુ સામાન્ય જગતમાં પણ છે. પૈસા કમાવાની જેને ઈચ્છા હોય કોને યાદ કરશે, ગરીબને કે પૈસાદારને? જેને નિરોગી થવું છે કોને યાદ કરશે, રોગીને યાદ કરશે કે નિરોગીને? તો એ રીતે એનું દ્રષ્ટાંત પણ છે, જેને લક્ષ્મી જ્યોતિ હોય, લક્ષ્મી જેની પાસે હોય એનું આદર એ કરતા હોય છે. અને એ માટે ગુરુદેવસિંહે બે દ્રષ્ટાંત પણ આપ્યા. સમયસારની 17-18 ગાથામાં કે જે લક્ષ્મીનો અર્થી હોય, રાજાની અર્થ સેવા કરે, અને આત્માર્થી હોય કોની કરે, આત્માની સેવા, એટલે કે સત્સમાગમ જ્ઞાનીની સેવા કરે છે. આ ફરીથી શું આવ્યું, આ પાત્રતા માટે આપણે આપણા આત્માને પૂછવા જેવું છે, હું કોનો અર્થી એટલે પ્રયોજન છું, માનાર્થી છું, લક્ષ્મીનો અર્થી છું, પુણ્યનો અર્થી છું, અનુકૂળતાનો અર્થી છું, કે હું આત્માર્થી છું, હું મોક્ષાર્થી છું. અને જો મોક્ષાર્થી છે તો મોક્ષના માર્ગે જે સેવા જ્ઞાનીઓની એ પોતે સેવા, અને સેવાનો અર્થ ગુરુદેવસિંહ હવે કરશે, એ સત્સમાગમ જ્ઞાનીની સેવા. અને જ્ઞાનીની સેવા એટલે શું, ચોથી ગાથા સમયસારમાં એક લાઈન છોડીને, જે જ્ઞાની છે પોતે એની સેવા અનંત કાળમાં કોઈ દી કરી નથી. આપણે કોઈ દી કરી નથી જ્ઞાનીની સેવા, સેવાની વાત તો દૂર રહી, ખરેખર જ્ઞાનીને જ ઓળખ્યા જ ક્યાં છે. જીવનમાં બે પ્રકારે આપણે થાપ ખાઈ છે, થાપ એટલે ભૂલ કરી, થાપ કઈ બે રીતે, કાં તો ક્ષોપસમની અધિકતામાં એને જ્ઞાની માની લેશો, અને કાં તો પુણ્યની અધિકતામાં પુણ્યશાળી હશે એને ધર્મી માની લેશો. ક્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ, પુન્નો જસ કીર્તિને એનો ઉદય હોય ત્યાં આપણે શું છે એમાં માની લલચાઈ જઈએ છીએ, એને કેવા માની, ધર્મી માની. અથવા જ્ઞાનનો ક્ષોપસમ અધિક હોય તેને શું માની લઈએ, જ્ઞાની. તો કે એની વાત નથી, એ જ્ઞાનીને ખરેખર ઓળખા જ નથી. અને જ્ઞાનીની સેવા એટલે શું, જે કહે છે એ વાત સમજો નથી. જ્ઞાનીની સેવા એટલે શું, જ્ઞાની જે વાત કહે છે એ યથાર્થપણે સમજવી, આ એનું નામ જ જ્ઞાનીની સેવા કહેવામાં આવે છે. તો અહીંયા જેને પરમાત્માના ગુણોની ચાહના છે એ પરમાત્માને જ યાદ કરે. તો માંગલિકમાં એ વાત લીધી, પછી મંગળનો અર્થ ગુરુદેવ કીધું છેલ્લે પાને છે ને, ત્રીજા પાને છેલ્લી બે, મંગ એટલે પવિત્રતા, લ એટલે લાતી, પ્રાપ્તિ કરાવે, અથવા મમ એટલે પાપ, અને એને ગળ નામ ગાળે, ગાળે એટલે છૂટું કરે, નાશ કરે એને. અહીંયા હવે ચોથા પાના ઉપર પેલા શ્લોક ઉપર આપણે પહોંચી જઈ, મૂળ ગ્રંથ કરતાનું મંગલાચરણ, એમાં સૌથી પહેલું વજન સેના ઉપર, બીજી લાઈન છે અર્થમાં વજન સેના ઉપર અહીંયા આપ્યું છે, સ્વયં પોતાના દ્વારા. એનો અર્થ શું, આખી માર્ગની સાધના સેનાથી થવાની છે, પોતાથી થવાની છે. પોતાના પુરુષાર્થી એટલે પોતાથી. આ કેમ પહેલું પાયામાં સ્વયં શબ્દથી શું કામ આ વાત લીધી, જગત આથામાં પરાધીન પણ કઈક ને કઈક આવે છે, તમે આ ગુરુને માનો, તમે આવું કઈક કરો, બીજા પાસેથી લેવાની વૃત્તિ છે. બીજા પાસેથી લેવાની વૃત્તિ એ સ્વાધીનપણું છે કે પરાધીનપણું છે, એ ભિખારીપણું છે. તો આખો સ્વયં એટલે પોતાના પુરુષાર્થ દ્વારા, અને પોતાનો પુરુષાર્થ એટલે શું વ્યાખ્યા, જો એક લાઈન છોડીને છે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રે રત્નત્રય આત્મક પુરુષાર્થ. જો આખી એક એક ગુરુદેવસી એક એક વ્યાખ્યા, સ્વયં એટલે શું, ફરીથી સ્વયં નો અર્થ શું, પોતાનો પુરુષાર્થ, અને પોતાનો પુરુષાર્થ એટલે શું, સમ્ય શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એનો પુરુષાર્થ, અને એના દ્વારા શું શેની પ્રાપ્તિ કરી, શેની પ્રાપ્તિ કરી, સ્વભાવની પ્રાપ્તિ કરી ત્રીજી લાઈનમાં, અને એનો જ એજ પેરેગ્રામમાં છેલ્લી, સ્વભાવની પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ. જો એક એક શબ્દનો અર્થ વિચારવા જેવું છે, સ્વયં, સ્વયંનો અર્થ શું કર્યો, પોતાનો પુરુષાર્થ, અને પોતાનો પુરુષાર્થ એટલે શું, રત્નત્રયનો, અને એનાથી શેની પ્રાપ્તિ કરી, સ્વભાવ, સ્વભાવ એટલે શું, મોક્ષ કહ્યો નિજ, આત્મા જ મોક્ષ સ્વરૂપ છે એવી પર્યાયમાં એ પ્રાપ્તિ થાય છે. જો એનો બીજો પેરેગ્રાફ જુઓ, આચાર પેલો સ્વયં શબ્દ નાખે છે, અને એમાં એની બીજી લાઈન, અસ્તિ નાસ્તિ સ્વ સન્મુક્તા કરી અને પરની વિમુક્તા છોડી, આવ્યું શબ્દ
અસ્થિ નાસ્તિ શું આવ્યું? સ્વ સન્મુક્તા કરી અને પરથી વિમુક્તા, એ શું આવ્યું? અસ્થિ નાસ્તિ. એ પણ શું આવ્યો? માર્ગ આવ્યો. અને તો માર્ગ નું ફળ શું? પૂર્ણાનંદ ની પ્રાપ્તિ. જો સ્વભાવની પ્રાપ્તિ કહો, મોક્ષ કહો, પૂર્ણ. જો ગુરુદેવ શું છે, શબ્દો બદલાવે છે, જુદા જુદા એક જ ભાવ કેવો છે? મોક્ષની પ્રાપ્તિ કહો, સ્વભાવની પ્રાપ્તિ કહો કે પૂર્ણાનંદ ની. તો શું આમાં દેખાડ્યું? પેલું શું દેખાડ્યું? માર્ગ. શું માર્ગ દેખાડ્યો? સ્વ સન્મુક્તા કરી અને પરથી વિમુક્તા. ગુરુદેશીના શબ્દોમાં કહીએ તો શું છે? ગુરુદેવ નું વાક્ય નથી, શું છે? પરથી ખસ, સ્વમાં વસ. આ બે વાત આમાં આવી ગઈ છે. પરથી, પરની વિમુક્તા, પરથી ખસ, પછી સ્વમાં વસ. એનું નામ શું છે? સ્વ સન્મુક્તા. એટલું તારા માટે બસ છે, આટલું જ કાર્ય કરવાનું છે. એક એ ટૂંકું ને ટચ, એટલું તારે બસ. અને એનું ફળ શું છે? પૂર્ણાનંદની. અને નિયમસારમાં જેમ કે માર્ગ ને માર્ગ ફળનું કથન જીન વરસાસ. તો માર્ગ શું દેખાડ્યો? અસ્થિ નાસ્તિ, સ્વ સન્મુક્તા કરવી છે, પરથી વિમુક્તા છોડવી છે, અને એની પ્રાપ્તિ પૂર્ણાનંદની. હવે ત્યાં પ્રશ્ન થયો કે પુરુષાર્થથી થાય છે કે સેનાથી થાય છે? તો છેલ્લો પેરેગ્રાફ કે તો એનો કાળ હોય એવો થાય ત્યારે છે ને, ચોથો કાળ હોય ત્યારે મોક્ષ થાય છે ને. એ વિના કોઈને મોક્ષ હોય તો એવું કહીએ? કાળ ઉપર આરોપણ છે. ખરેખર તો પોતાની ઉપાદાનની પાત્રતા જ તેના, જે એનો શબ્દ જેનો છે. કાળ એટલે પુરુષાર્થ નો કાળ. ફરીથી બહુ સરસ ગુરુદેવ છે, આનો જાપ શું આપ્યો? ફરીથી કાળ એટલે આપણો નજર ક્યાં જાય છે? વ્યવહાર કાળ ઉપર. જેમ ધર્મ કરવો છે તો પેલો ક્યાં પ્રશ્ન આવશે? શું આવશે? કે દસ લક્ષણ ક્યાં હમણાં છે? આવશે ત્યારે ધર્મ કરશું ને. જો ધર્મ કરવો છે, નજર ક્યાં જાય છે? વ્યવહાર કાળ ઉપર. જેને પોતાના સ્વકાળનો શિકાર નથી ને વ્યવહાર કાળ ઉપર જ દ્રષ્ટિ છે, એને ક્યારે ધર્મનો અવસર નથી આવવાનો. એટલે કાળ જોજે, કોનો જોજે? પુરુષાર્થનો, પોતાના સ્વકાળનો જ. ખરેખર તો સ્વકાળને ત્રિકાળી તરફ લઈ જવું અને તો જ એનો સ્વકાળ પાકવાનો છે. પોતાની પણતી જે છે એને કઈ તરફ લઈ જવી છે? ત્રિકાળી તરફ લઈ જશે તો સ્વકાળ. બાકી વ્યવહાર કાળ ઉપર, જો કાળ સામું જોવું હતું, કાળ સામું એટલે દિવસનું, પછી ચોઘડ્યું. સારા કામ ક્યારે થાય? કાળ ચોઘડે થાય સારા કાળ, અશુભ ચોઘડે સારા ચોઘડે. જેને પોતાના પુરુષાર્થનો કાળ પાકે છે એ ક્યારે વ્યવહાર કાળ સામું જોવા રહેતો નથી. અને એના માટે જો છેલ્લી બે લાઈન ચોથા પાને આનંદની પ્રિયતા, જો શબ્દ ગુરુદેશ કયો શબ્દ વાપર્યો છે? આનંદની. ફરીથી આપણે વિચારવું છે, મને પ્રિય કોણ લાગ્યું છે? હિતકારી કોણ લાગ્યું છે? કોની રૂચિ મને લાગી છે? જેને પોતાના આનંદ પ્રાપ્ત, આનંદ સ્વરૂપ આત્માની અને પર્યાયમાં આનંદની પ્રાપ્તિની પ્રિયતા લાગી છે, એને રૂચિ જ, પૂજ્ય બેનસીના શબ્દોમાં એની રૂચિ જ, એની લગ્ની જ એનું કામ કરી દેશે. પાણી એનો માર્ગ શોધી લે છે, એમ રૂચિ એનું કાર્ય કરી લે છે. કાર્ય રૂચિના અભાવે અટક્યું છે. તો એ આનંદની પ્રિયતા કાળ સામું જોઈને કરતો હશે એ છે ને, ફૂલ સ્ટોપ નથી, ખરેખર ક્વેશ્ચન માર્ક છે. શું છે? જેને આનંદ પ્રિય કાળ સામું, જેમ છે ને લક્ષ્મી ચાંદલો કરવા આવે તો, એમ જેને આત્માના આનંદની જેને ઝંખના લાગી છે એ કાળ સામું જોતો નથી. જો એના પછી ગુરુદેવસિંહ ત્રણ આપણને સમવાય યાદ કરાવે છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, કઈ સમવાય આવે? સ્વભાવ. પછી એની સામું જોઈ પુરુષાર્થ કરે, કોણ આવ્યું? પુરુષાર્થ. પછી ત્રીજું શું છે? એનો કાળ પાકી ગયો. કોણ બે બાકી રહ્યું? ભવિતવ્ય. એ જે એની પ્રગટતા થઈ, એ જ એનો ભવિતવ્ય છે. અને તે વખતે અનુકૂળ હોય છે એનું નામ નિમિત્ત છે. તો એ પાકી ગયો, એ કાળ સામુ જો ફરીથી ગુરુદેવસિંહ જો પોતાના સ્વભાવની સામુ જોવાનું છોડીને કાળ સામુ જોવે છે વ્યવહાર, એનો અર્થ કે એને આત્મા ગમ્યો નથી, એને પ્રિયતા કાળની છે. કાળની છે એટલે કે પર્યાયની છે, એ બહિર્મુખતા છે, ક્ષણિકતામાં અટકે છે. તો અહીંયા સ્વયં શબ્દ શું છે, પુરુષાર્થ દ્વારા સ્વભાવની પ્રાપ્તિ થાય છે. આ એક સિદ્ધાંત પહેલા શ્લોકમાં પ્રારંભ સેનાથી કર્યું, પુરુષાર્થ દ્વારા સ્વભાવની પ્રાપ્તિ થાય છે. એ કાળ સામુ એ જોતો નથી, જે અનાદિ કાળથી વિકાર પ્રિય લાગતો હતો, હવે આત્મા પ્રિય લાગ્યો. ફરીથી શું આવ્યું, પેલું પાંચમા પાને મળે છે ને પેલો પેરેગ્રાફ, એનાથી છઠ્ઠી સાતમી નીચેથી ચોથી લાઈન, અનાદિ કાળથી વિકાર પ્રિય લાગતો હતો, મેળો શબ્દ, હવે શું થયું, એ પ્રિય આત્મા લાગ્યો. શું ફરક થયો, શું થયું, કોનો પલટો, રૂચિનો. પેલો જ આ શ્રદ્ધાનો પલટો થયો, અને શ્રદ્ધાનો પલટો થયો તો પુરુષાર્થ કર્યો, ચારિત્ર સાથે પુરુષાર્થ થયો. પેલો શું આવ્યો, રૂચિનો પલટો, પછી શેનો પલટો થયો, પુરુષાર્થ કર્યો ચારિત્રનો, તો ફળ શું થયું, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ આવી ગયા. શું થયું, પેલું શ્રદ્ધાનો, પછી ચારિત્રનો, અને ફળ શું છે, કેવળ જ્ઞાન. તો એ ત્યારે કાળ એમાં સાથે આવી જાય છે. તો જો ફરીથી એના પછી એક પેરેગ્રાફ છોડી, આ ઇષ્ટોપદેશ છે, એ હિતકારી ઉપદેશ છે, હિતકારી, તારું હિત તો પરમાનંદ છે. આ નક્કી કરવાનું છે, આપણું હિત શેમાં છે, અનુકૂળતામાં છે, પુણ્યના ઉદયમાં છે. અનુકૂળ સામગ્રી મળે તો આપણા કેટલાય વિકલ્પ છૂટી જાય ને, ટેન્શન ના રહે ને. પુણ્યનો ઉદય આવે તો ફાયદો થાય કે ના થાય, અરે કેટલા વિકલ્પો હોય જાય. પુનના ઉદયમાં કમાવાની ચિંતા નહીં, રોગની ચિંતા નહીં, શું થશે કઈ ચિંતા નહીં ને. અનુકૂળતામાં ફાયદો તો ખરો કે નહીં, પ્રતિકૂળતામાં ઘણી ચિંતા રહે. અનુકૂળતામાં ચિંતા ઓછી નથી, સાચવવાની એક નવી ઉભી ચિંતા થાય, કોઈ લઈ જશે ને શું થશે, અરે ભોગવવાની ચિંતા. અનુકૂળતા એ મારું હિત નથી. શું છે આ ઇષ્ટોપદેશમાંથી અર્થ કરે, ઇષ્ટ એટલે હિત, હિત શેમાં છે. આપણે એમ માનીએ છીએ અનુકૂળતા મળે, જગતમાં ખ્યાતિ, પ્રસન્નતા, કીર્તિ, લાભ, એ નથી પરમાનંદ. ખરેખર એ રીતે વિચાર કરીએ, મેં મારું સાધ્ય જ નક્કી નથી કર્યું, હું ક્યાં ધ્યેયમાં જા. હંમેશા ધ્યેય ક્યારે થશે, પેલા સાધ્ય નક્કી થશે. તો આજે ચર્ચગેટ જવું છે કે બોરીવલી, એ જ નક્કી ના કર્યું, કઈ ટ્રેનમાં બેસશું આપણે. તો જીવનમાં ખરેખર સાધ્ય શું પ્રાપ્ત કરવું છે એ જ હજી, એમાં ભલે શબ્દથી બોલી લેશું, વિકલ્પ શબ્દથી બોલશું, વિકલ્પથી યાદ કરશું, પણ પુરુષાર્થ પૂર્વક નક્કી નથી કરતા. તો જ્યાં સાધ્ય નથી તો કોને ધ્યેય પકડશું આપણે, ધ્યેય હાથમાં નથી તો ધ્યાન કોનું કરશું આપણે. તો પેલું આપણને બહુ સિમ્પલ લાગે, હવે ઈષ્ટ ઉપદેશ એટલે ઈષ્ટ તો અમે નક્કી કરી નાખ્યું, કાંઈ જ નક્કી કર્યું. જો ઈષ્ટ નક્કી કર્યું હોત તો એને અનુરૂપ પુરુષાર્થ કેમ ન થતો, અને પુરુષાર્થ એ જ ધારાએ નથી, એનો અર્થ કે મેં હજી સાધ્ય પણ નક્કી કર્યું નથી. તો એ પરમાનંદ, તો પરમાનંદની પ્રાપ્તિ પ્રભુ પરમાત્માએ કરી, એ ક્યાંથી કરી, જો કેટલા ક્વેશ્ચન છે, ક્યાંથી કરી, ક્યાં હતી તે કરી, શેમાંથી કરી, અને શું કરીને કરી, આ બધાનો આમાં એને પ્રશ્નો ઉઠવા જોઈએ કે મારે પરમાનંદ જોવે છે તો આવા પ્રાપ્ત કોઈ આત્મા છે કે નહીં, અને છે તો એમણે ક્યાંથી કરી, એ શેમાંથી આવ્યું, શું કર્યું, જો આમાં બધા કરે, શું કર્યું, સાધન શું હતું, શેમાંથી આવ્યું, અપાદાન શું હતું, કોના આધારે કર્યું, અધિકરણ, કાંઈ જ નક્કી કર્યું નથી, અને માની લે મેં ઘણું નક્કી કર્યું. પોતાના આત્માને પૂછવા જેવું છે. આવું બધું ક્યારે પ્રશ્ન ઉઠાય છે આપણને કે મને મારું સાધ્ય શું છે? પરમાનંદ. તો પરમાનંદને પ્રાપ્ત કોઈ પરમાત્મા છે કે નહીં નક્કી કર્યું છે, અને નક્કી કર્યા હોય તો એમને ક્યાંથી કર્યું, કેવી રીતે કર્યું, શેમાંથી? એ તો જો ફરીથી આવા ભગવાન છે એને હું ઓળખીને નમસ્કાર કરું. એની છેલ્લી લાઈન પાંચમા પાને નમન છું, એના કેટલા અર્થ કર્યા? મારું નમન, મારું વલણ, મારું ગલન અને મારો વિનય. કેના ઉપર જાય છે? કે મારે જે પરમાનંદ જોઈએ છે એવો જેને પ્રાપ્ત કર્યો છે. એ છઠ્ઠા પાને બીજી લાઈન, લક્ષમાં કેવડના લીધું. ફરીથી ચલો, લક્ષમાં લીધું એટલે શું? જ્ઞાનમાં લીધું. હવે એના માટે બીજું, આ રીતે પ્રાપ્ત કરી એવી પ્રતીતિ થઈ, શ્રદ્ધા આવી. કોને લક્ષમાં લીધું, જ્ઞાનમાં લીધું? કેવડના. અને કઈ રીતે પ્રાપ્ત થયું એની શું કરી? શ્રદ્ધા કરી. તો ત્રીજું શું થયું? સ્વરૂપની રમણતા, ચારિત્ર આવી ગયા. આપણને એમ લાગતું આ બધું એમને એમ બધું એકનું એક રિપીટ ચાલે છે ને? જો ગુરુદેવજી જુદા જુદા શબ્દોમાં કેટલી જીદી રીતે આપણને કહે છે, લક્ષમાં કોણ આવ્યું? જ્ઞાન. પ્રતીતમાં કોણ આવ્યું? શ્રદ્ધા. અને રમણતામાં શું આવ્યું? તે આચાર્ય કહે છે મારે એ પૂર્ણ દશા એ જોવે છે, મારે આટલી દશામાં જ રહેવું નથી. આટલી દશામાં એટલે અધૂરી એટલે કઈ? આપણી જેવી અધૂરી દશામાં નથી રહેવું. તો આપણી તો અધૂરી જ નથી, આપણે તો વિપરીતતામાં છે. તો એ સાધક દશા એટલે કઈ? આચાર્ય દેવ છે ત્રણ કસાયના અભાવની દશા થઈ જ પણ હજી અધૂરા છે. ચારિત્રવંતને ચારિત્ર દશામાં અધુરાશમાં રહેવું નથી, અને એની જગ્યાએ આપણે તો વિપરીતતામાં સંતોષ માનીને અટકી ગયા છે કે મેં ઘણું કર્યું છે. પૂજ્ય બેનસી એટલા માટે બહુ જ આપણને એવા મેસેજ તો આપે છે ને, શું આપ્યું છે? ગણધર દેવ જેવાને એમ લાગે મારે ઘણું કરવાનું બાકી છે, અને આપણી જેવાને શું લાગે છે? મેં ઘણું કર્યું છે. ઘણું કરેલાને હજી શું લાગે છે? મારે હજી ઘણું કરવાનું. ક્યાં કેવળ જ્ઞાન ને અને ક્યાં અમારું આ 12 અંગનું ક્ષોભસમ ધારણા જ્ઞાન પણ ક્યાં? અમે એના સામે કેવા છીએ? તરણા તુલ્ય છે. ઘણું કરવાનું બાકી તો પુરુષાર્થનો અવકાશ રહેશે. ઘણું કર્યું સંતોષ આવી જશે, અટકી પડશું. તો એ પૂર્ણ દશા અમારે આટલી દશામાં જ રહેવું નથી. જો અહીંયા પછી બે પેરેગ્રાફ છોડીને મૂકે એમ, અહીંયા ચાર ગતિને ટાળવાના માણેક સ્તંભ નાખ્યા છે. મેળા શબ્દ દ્રષ્ટાંત આપ્યું માણેક સ્તંભ બાર માં કરે છે ને, અહીંયા માણેક નથી ને કઈક નથી. શું છે ગુરુદેવ બહુ જે આપણી જે છે જ કીધી ખબર નહી, એને લાકડામાં માણેક સ્તંભ દેખાય, અને અહીંયા ભગવાનની પ્રતિમામાં વિતરાગતા નથી દેખાતી. શું છે વિપરીતતા? રાગ ને વશ શું દેખાય છે? નહીં ગુરુદેવ છે તેવું ગણે છે ને, ઓલું ભાવનાથી મારે તો સોનાનો સૂરજ યુગો ને મેં તો સેને થાળ ભર્યા છે, સગ મોતીએ મોતી એક મોતીન દાણો નો ચોખા હોય ને પછી પણ એક રાગ છે. રાગમાં લાકડામાં એને શું દેખાય છે? માણેક દેખાય છે. અને શું ભગવાન પ્રત્યે એવી ભક્તિ નથી કે ભગવાનની પ્રતિમામાં જીન પ્રતિમા જીન સારખી ના દેખાય? તો એ અહીંયા પછી એનો સરસ શબ્દ છે, જેણે ભવનો નાશ કર્યો છે. જે ઉપાડ ક્યાંથી શરૂ કર્યો છે મળે છે ને એમાં છે, જેણે ભવનો અવશેમાં આવે છે નિયમ સારમાં, ભવના ભયને ભેદનારા. અથવા પેલા શ્લોકમાં છે જેણે ભવોને જીત્યા છે, એમાં આવે છે ને પેલા શ્લોક ટેકમાં કેવા છે? કામ ને વશ અને મોહ મુક્ત કેવા છે? એવાને હું પગે નથી લાગતો, પણ જેને ભવોને જીત્યા છે. એ જેણે પરમાત્માની એમાં વ્યાખ્યા કરી છે નિયમસારમાં પેલા શ્લોકમાં, કે જગતમાં જે કુદેવ હોય કેવા, જો આખો બે વિવેક કરાવે. કુદેવવાદી કેવા હોય છે? મોહ મુગ્ધ અને કામ ને વશ. ક્યાં બે લક્ષણ આપ્યા? મોહ મુગ્ધ અને કામ ને વશ કુદેવ ના લક્ષણ છે અને સાચા કોને છે જેણે ભવો ને જીત્યા છે. આમાં પણ એક આવે છે 85 દીકાયમાં જીત ભવાણમ, જે ભગવાન ભવ ને જીત્યા છે તેને હું નમો જીણાણમ જીત ભવાણ, જેણે ભવો ને જીત્યા એ જીનેન્દ્ર દેવ ને હું નમ. આખો ઉપાડ ગુરુદેવસિંહ ના જીવનમાં બુજ ભવના અભાવની વાત આવે ગુરુદેવસિંહ એકદમ ઉલ્લસિત થઈ જતા. ભજીને ભગત 16 વર્ષની ઉંમરે એ વાત કરે આ ભવ ભવના અભાવ માટે છે, ભવ વધારવા માટે નહીં. તો જેણે ભવનો નાશ કર્યો નાસ્તી અસ્થિમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ કરી એવા જીવને જ અમે નમીએ છીએ. કારણ કે અમારે પરમાત્મા પદ સિવાય કાંઈ જોતું નથી. હે જીવ તને કાંઈ ના ગમે, જો શબ્દ આવા ઘણી વાર આવે છે ને એનો અર્થ શું? કાંઈ કાંઈ શબ્દો જેનું લક્ષ છોડવું છે હવે એમાં ભેદ નહીં પાડતો કે મારે કઈક જોવે છે ને કઈક ન જોતું, કઈક સારું લાગે છે ને ક્યાંક નહીં. જેનાથી છૂટવું છે એમાં શબ્દ કેવો મે થોડુંક ને સરપ નીકળે તો થોડોક દૂર રહેજે કે પૂરેપૂરો. એક બહુ સરસ ગુરુદેવ એ કર્યું, પકડવું શેના માટે હોય? કોઈને પકડીએ છે ને શેના માટે? રાખવા માટે કે છોડવા માટે? દ્રષ્ટાંત આપણે લઈએ, દ્રષ્ટાંત કોઈ કે ભાઈ પકડી જ ન કે એમને, પકડવું શેના માટે હોય? રાખવા માટે કે છોડવા માટે? બે માટે હોય, બે માટે. કે હા એ પકડવું છે, પણ એક છે એ પકડેલી વસ્તુ દુઃખમય હશે તો છોડવા માટે હશે. સર્પને પકડીએ છીએ કારણ કે ઘરમાં હોય તો દૂર કાઢીને, પણ એ પકડીએ છીએ પણ શું કરીએ છીએ? રાખતા નથી, છોડીએ છીએ. શા માટે? દુઃખમય છે. તો પકડવું જેમ જાણવું શેના માટે? બે માટે. દુઃખમય હોય તો જાણીને છોડજે અને સુખમય હોય તો જાણીને આદર કરજે. એમ અહીંયા છે કે મારે બે અસ્થિ ભવનો નાશ કર્યો અને પૂર્ણાનંદની પર અમારે પરમાત્મા પર સિવાય કાંઈ જોતું નથી. હવે શું શું ન જોતું એના દ્રષ્ટાંત આપણને. સ્વર્ગ જોઈતું નથી, પુણ્ય જોતું નથી, દેહ પણ જોતો નથી અને ભવ પણ જોતો નથી. આવી ક્યારેક ભાવના ભાવી છે? અહીંયા તો પુણ્ય જોવે છે, જો લિંકમાં છે, પુણ્ય જોવે છે. પુણ્યથી શું જોવે છે? સ્વર્ગ જોવે છે. અને સ્વર્ગમાંથી શું જોવે? વૈકરિક શરીર જોવે. કેવું છે? આવું રોગિષ્ટ વાળું ને એવું નથી. લિંકમાં છે, શું ફરીથી શું જોવે છે? શું જોવે છે? પુણ્ય જોવે છે. શું મળશે એનાથી? સ્વર્ગ. સ્વર્ગમાંથી શું મળે? દેહ ને ભવ. અરે એ તો જોતું નથી, મારે અપૂર્ણ દશા પણ જોતી નથી. જેની આવી ભાવના હશે એનો પુરુષાર્થ જાગ્રત થવાનો છે. અહીંયા તો અસંયોગમાં સંતોષમાં અપૂર્ણ દશા એ જોતી નથી. પૂર્ણ પરમાત્માની ઝંખના છે તો પૂર્ણ પરમાત્માને જ નમસ્કાર કર્યું છે. હવે આગળ વસ્તુ લે છે કે આત્માનું વસ્તુ તો અનાદિથી હતી જ, પણ આરાધન કર્યું એ શું આવ્યું? પર્યાય આવ્યું. અને એ રીતે જો એમાં ગુરુદેવસિંહ દ્રવ્ય ગુણ પર્યાયસિત કર્યા, દ્રવ્ય કીધું, પછી શક્તિ કીધી અને પર્યાય કીધું, આરાધન ત્રણેય આવી ગયું. અને એના ફળ રૂપે પૂર્ણ પર્યાય પ્રાપ્ત કરી તો મોક્ષ આવી ગયો. ફરીથી કોણ આવી ગયો? દ્રવ્ય, આત્મદ્રવ્ય, આનંદ એનો ગુણ, એ શક્તિ આવી અને એનું આરાધન સમ્યક દર્શનાન ચારિત્ર, એ શું આવ્યું? મોક્ષ માર્ગની પર્યાય. અને એનું ફળ શું આવ્યું? પૂર્ણ આનંદ, એ મોક્ષ તત્વ. તો એના શું આવી ગયા? જીવ તત્વ. એના પછી છે ને લિંક છે ને એમાં ગુણ આવી ગયા, સંવર નિદ્રાદિ સમ્યક દર્શનાન ચારિત્ર અને પૂર્ણ તત્વ એટલે મોક્ષ. આટલા તત્વો આ સમાડી દીધા. અને આવશ્યમાં આવે છે નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય. ચિત્ત સ્વભાવ ગુણ ભાવાય દ્રવ્ય સ્વાનુભૂત્યા ચકાસે સંવદ નિજા મોક્ષ માર્ગ અને સ્વ ભાવાંતર ચિદે મોક્ષ છે. પેલા કળશમાં સેમ વસ્તુ આમાં આવી ગઈ. અને એમાં ગુરુદેવસિંહ લે છે કે દ્રવગુણ પર્યાય તો આવ્યા, સાત તત્વ માંથી કેટલા આવ્યા? ચાર, જીવ, સંવનિજા અને મોક્ષ. કેટલા બાકી રહી ગયા? અજીવ, આશ્રવ અને બંધ. કેમ બાકી રહ્યા? અરે ભાઈ, માંગલિક નો કળશ છે, અસ્તિથી વાત કરી નાસ્તિ તું સમજી લેજે. શું છે? શેનો કળશ છે માંગલિક માં? શેની વાત? અસ્તિની કે નાસ્તિના? કોઈના જન્મ દિવસે સારું થયું, તારો જન્મ તો આજનો છે પણ મરણ પછી આવે એમ કહેવાય ને? છેતા છે ને, જન્મ પછી આવે કે અત્યારના આજના દિવસે ના, એમ અહીંયા નાસ્તિ સમજી લેજે કે જીવતી અજીવ જુદા છે, સંવરથી વિરોધી આશ્રવ છે, બંધના વિરોધ સંવર અને નિજાતે નાસ્તિ એમાં સમજી લેવા જેવી છે. અને આ રીતે એ છે, એનો અર્થ છે સાતમા પાને, એ પછી આપણે આગળ લઈશું.